एकत्र फाउंडेशन प्रस्तुत रचनावली 72 गंगा चीलनी पाख, लेखक लक्ष्मी नंदन बोरा। भारतनो पूर्व प्रदेश आसाम, एनी सोनाई नदीनो कांठो, एक आठा पर वसेला सोनाई परिया, भापचीला, दरगियाल जेवा गामो। नदीना जल साथे उड़ता ने माछली पकड़ता એના બાલીમાહી અને ગંગાચીલ જેવા પંખીઓ, કાંઠા પરની વાડીઓ, વાડીઓના વાંસ, વૃક્ષો, વેલાઓ, પશુ પંખી, આ વિશાળ મોહ પમાડે એવી પ્રકૃતિની સાથે તાલ મેળવી જીવતા લોકો, એમના ઋતુ ઋતુના ઉત્સવો, એમનો બિહુ ઉત્સવ, એમનો શરદ ઉત્સવ, એમના ભાવના નાટકો, એમની રોજિંદી મહેનતકશ જિંદગી, એમના સુખ દુઃખ, એમના પ્રેમ તિરસ્કાર, એમની જીથાર, અને છતાં ત્યાં મનાય છે કે કાચમારી તળાવનું ઊંડાણ કોઈ માપી શકતું નથી, એવી જ રીતે મનની વાતોનો પણ છેડો નથી, અને પાછા દરેક માણસને બે મન હોય છે, એટલે સદા નજીક રહેનારા માણસનું પણ મન સમજવું કઠિન બની જાય છે। જમીન ખોદીને માઇલો અંદર ગયા પછી જ ભૂગર્ભમાંથી કોયલા અને તેલ મળે છે, પરંતુ માણસના મનના ઊંડાણ સુધી પહોંચવું મુશ્કેલ છે। માણસને એક સાથે બે મન હોવાને કારણે જ એક માણસનું બીજા માણસ માટે આટલું કુતૂહલ હોય છે। આવા આસામને, આસામની આવી સોનાઈને અને સોનાઈના માણસોના આવા મનના કુતૂહલો અને મનના વણાકોને અસમિયા ભાષાના પ્રખ્યાત નવલકથાકાર લક્ષ્મીનંદન બોરાએ પોતાની નવલકથા ગંગાચીલની પાંખમાં બતાવ્યા છે। 1932માં જન્મેલા લક્ષ્મીનંદ બોરાએ કલકત્તા યુનિવર્સિટીમાંથી MSCની ઉપાધિ મેળવેલી છે અને અસમ કૃષિ યુનિવર્સિટીમાં તેઓ આચાર્ય અને અધ્યક્ષ રહી ચૂક્યા છે। ગંગાચીલની પાંખમાં સોનાઈપુરિયા ગામની નારી વાસંતીની કથા છે। પોતાને ઘેર પોતાના ભાઈને કામ માટે મળવા આવેલા યુવાન ધનંજયનું એને આકર્ષણ થયું છે। ધનંજય સામે પારના ભાપચીલામાં હોમિયોપેથ ડૉક્ટરનું કામ કરે છે અને લોકો તરફ એનો સેવાભાવ પણ છે, એની લોકકલ્યાણની વૃત્તિથી એ લોકોમાં જાણીતો છે। વાસંતી બે એક વારની મુલાકાતમાં પોતાના મનની વાત ધનંજયને કહી દે છે અને ધનંજય પણ પોતાના પ્રેમનો સ્વીકાર કરે છે। વાસંતીની માં અને ભાભીને ધનંજય અજાણ્યો હોવાથી આ સંબંધ પસંદ નથી। ધનંજય ભાપચીલામાં રહે છે પણ ભાપચીલાનો નથી, એ ક્યાંથી આવ્યો છે એની કોઈને જાણ પણ નથી। ધનંજય પોતાની વ્યથા કથા વાસંતીને કહે છે, કઈ રીતે કાકાએ દગો દીધો, કઈ રીતે પોતાની બેનને વૃદ્ધ સાથે પરણાવી દીધી, કઈ રીતે રખડતા આખડતા મેટ્રિક થયો, કઈ રીતે હોમિયોપેથનું શિક્ષણ મેળવ્યું એ જણાવે છે। ધનંજય અને વાસંતી વધુ નજીક આવે છે। ભાભીની અને માની દલીલોથી દોરાઈને વાસંતી થોડી વાર માટે ધનંજયનું વિચારવાનું છોડી દે છે, પણ એનું આકર્ષણ એ રોકી શકતી નથી। વાસંતીને મામાને ઘેર મોકલી દેવામાં આવે છે। વાસંતીનો ભાઈ ભોગરામ ખેડૂત મટી વેપારમાં પડ્યો છે, વેપારમાં ખોટ આવવાથી એ ચીડ્યો રહે છે, આથી ભાભી કે મા વાસંતી અંગે કશું એને જણાવી શકતી નથી। ભોગરામ આ પછી રાજકારણમાં ફસાય છે, નેતાના પ્રચારમાં જોડાય છે અને છેવટે ધનંજય સાથેની ઉઠબેસ હોવા છતાં એનો કટ્ટર શત્રુ બને છે। વાસંતીની વાત ઠેલાતી જાય છે, ત્યાં ભોગરામને વાસંતીના ધનંજય સાથેના સંબંધની ખબર પડી જાય છે। રાજકારણને કારણે 65% સુખી બનેલો ભોગરામ વાસંતીનો વિવાહ એકવારના કલેક્ટર ભાગીરથના દીકરા મથુરા સાથે કરી દે છે। વિવાહ પછી પણ વાસંતી ધનંજય સાથે ભાગી જવા તૈયાર હોય છે, બધું ગોઠવાયું હોય છે, અને છેલ્લી ઘડીએ વાસંતીની નૈતિક જાગૃતિ પ્રબળ બનતા એ પાછી ઘેર આવી જાય છે અને મથુરા સાથેના લગ્નનો સ્વીકાર કરી લે છે। દાંપત્યના 4 દાડા સુખમાં જાય છે. ત્યાં મથુરાને વાસંતીના પૂર્વપ્રેમની જાણ થાય છે. વાસંતી નિર્દોષ ભાવે બધી વાત જણાવી પોતે પવિત્ર છે એની કબૂલાત આપે છે. તેમ છતાં મથુર સાયકલને લઈને નીકળી પડે છે અને જાણી જોઈને અકસ્માતનો ભોગ બને છે. વાસંતીના લગ્નની ખબર પછી લોકકાર્યમાં લાગી ગયેલો દુઃખી ધનંજય ફરીને મૃત પુત્ર અવતરવાથી જડ બની ગયેલી વાસંતીની સારવાર માટે આવે છે અને વાસંતીને સ્વસ્થ કરીને ચાલી જાય છે. આ પછી વાસંતીના જીવનમાં મનબળી પ્રવેશે છે. મનબળી વાસંતીના ઘરનું કામ કરનારી છે, પણ એની સાથે વાસંતીનું મન હળી જતાં મનબળી એને ગામના છોકરા છોકરીની પ્રેમકથાઓ કહે છે. એકવાર એ કાંચનમતી અને બાજુની પ્રેમકથા કહે છે અને બંને ભાગવા તૈયાર છે એમ બતાવે છે. એટલે વાસંતીને પોતાની કથા યાદ આવે છે. વાસંતી બાજુને મદદ કરીને કાંચનમતીને ભગાડવામાં સફળ થાય છે. અંતે વાસંતી મનબળીને ધનંજય પાસે ચિઠ્ઠી લઈને મોકલે છે અને એમાં ફરી જીવન શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ધનંજય મનબળીને સામે કોઈ ચિઠ્ઠી આપતો નથી, પણ પરમ દિવસે આવીશ એવું કહેવડાવે છે. પણ ધનંજય જતો નથી. વાસંતી વાટ જોતી રહે છે. એક દિવસ એને ખબર પડે છે કે ધનંજય પાપચીલાથી ક્યાંક ચાલ્યો ગયો છે અને ક્યારેય પાછો નથી ફરવાનો. આ પછી હવે વાસંતી મનબળી સાથે વાત નથી કરતી. આ છે વાસંતીની વ્યથા કથા. કથાના અંતમાં અન્ય પાત્રો સાથે પોતાની જાતને જોડીને મુક્ત થવાનો એનો પ્રયત્ન આ કથાનું ઉજ્જવળ પાસું છે. પ્રેમકથાની સાથે સાથે લેખકે ગામમાં પ્રવેશતા રાજકારણને, રાજકારણના દૂષણને, આક્રમણપૂર્વક આવતી નવી સભ્યતાને અને ગામના બદલાતા પ્રશ્નોને પણ ભૂમિકા રૂપે વાચા આપી છે. એકંદરે આ નવલકથામાં અસમી સંસ્કૃતિની ભારતીય ઝલક સંનિષ્ઠ રૂપે ઉપસી આવી છે.